તેરમા ગુણસ્થાનક ઉપર બિરાજમાન સર્વજ્ઞ કેવડી પરમાત્મા અરિહંત જીન, એની અવસ્થાની 15મી ગાથામાં જે કહ્યું, ભવના બીજનો નાશ થઈ ગયો છે, ધનઘાતી કર્મો ચકનાચૂર થયા છે, ભસ્મીભૂત થયા છે. હવે જગતના સર્વ પદાર્થોને એ જાણે છે, જીવે છે, પણ શુદ્ધપણે એમાં કોઈ પણ પ્રકારની કશાયની મલિનતા, વિભાવની મલિનતા, વિકારની મલિનતા આવતી નથી. એવી અવસ્થાની અંદર એ કૃતકૃત્યતા, જે કંઈ પ્રાપ્ત કરવાનું હતું, જે પોતાની પરમ શુદ્ધ અવસ્થા પ્રાપ્ત કરવાની હતી, નિજ પદ જે પ્રાપ્ત કરવાનું હતું એ પ્રાપ્ત કરી લીધું. કૃતકૃત્ય પ્રભુ વીર્ય અનંત પ્રકાશ છો, અને જે પોતાનું અનંત સામર્થ્ય છે એ પ્રકાશમાન થયું છે. હવે એ જગતની કોઈ પણ શક્તિ એના સામર્થ્યને રોકી શકે એમ નથી, આવરી શકે એમ નથી, અવરોધી શકે એમ નથી, એને કોઈ હવે અંતરાયનું કોઈ કારણ રહ્યું નથી. આવી અદ્ભુત અવસ્થાની અંદર કહે છે, એ પરમાત્મા દેહધારી છે, જીન છે, અરિહંત અવસ્થા છે, સયોગી પરમાત્મા છે. સયોગી પરમાત્મા છે તો સાહેબ એમને પણ ચાર કર્મ તો છે જ, આયુષ્ય, નામ, ગોત્ર અને વેદનીય છે. આત્મા પરિશુદ્ધ હોવા છતાં કર્મના યોગે આ ચાર અઘાતી કર્મનો સંયોગ છે, પણ કેવો છે? તો કે વેદનીયાદિ ચાર કર્મ વર્તે જહા, ચાર કર્મ છે પ્રભુને. ઘાતી કર્મો ભસ્મીભૂત થયા છે, પણ અઘાતી કર્મોની વિદ્યમાનતા છે. પ્રભુ સશરીરી સયોગી અવસ્થામાં છે. બડી સિંદરીવત આકૃતિ માત્ર જો, પણ આ કર્મનું સ્વરૂપ કેવું? અઘાતી કર્મનું સ્વરૂપ જ એ છે કે કર્મ આત્માના ગુણને, આત્માના ધર્મને કોઈ રીતે અવરોધ કરતા નથી, એને કોઈ પણ રીતે આવરિત કરતા નથી. આત્માનું શુદ્ધ સ્વરૂપ પૂર્ણપણે પ્રકાશિત થાય, આ કર્મો પોતાના સ્થાન ઉપર એ રહે, પણ એ ક્યાંય જીવને બાધાકારક ન બની શકે. કેવું? તો કે બળેલી સિંદરી હોય, એની આકૃતિ દેખાય, રાખના રૂપમાં રહેલી સિંદરી જ્યારે બળી ગઈ હોય ત્યારે દેખાય સિંદરી જેવી, પણ એ રાખથી એની એકમાત્ર આકાર છે, એ કોઈ બાંધવાના કામમાં આવે નહીં. એમ તે દેહાયુષ આધીન જેની સ્થિતિ છે, આ ચાર અઘાતી કર્મો છે, એ ક્યાં સુધી છે? તો કે આયુ કર્મની વિદ્યમાનતા છે ત્યાં સુધી. આયુ કર્મ જેવું પૂર્ણ થાય એટલે નામ કર્મ, ગોત્ર કર્મ અને વેદનીય કર્મ સ્વયં સમાપ્ત થાય. કર્મતંત્રની વ્યવસ્થા સમજવા જેવી છે, બહુ ગૂઢ છે, બહુ ગહન છે, પણ છતાં મજાની વાત છે કે જેમ ઘાતી કર્મો હોય ચાર પ્રકારના, એની સ્થિતિ ક્યાં સુધી? તો કે મોહનીયનો નાશ થયો નથી ત્યાં સુધી. એટલું સરસ મજાનું એની અંદરનું ભેદ છે, રહસ્ય છે, જો પકડાય. જીવ ઘણીવાર સમજણના અભાવે વ્યર્થ પ્રયત્નમાં જાય છે. કૃપાળુ દેવે આત્મસિદ્ધિમાં એટલે જ કહ્યું, કર્મ મોહનીય ભેદ બે, દર્શન ચારિત્ર નામ, હણે બોધ વિતરાગતા અચૂક ઉપાય આમ. એના પહેલાની ગાથામાં કહ્યું, કર્મ અનંત પ્રકારના તેમાં મુખે આઠ, તેમાં મુખે મોહનીય, હણાય તે કહું પાઠ. આ જૈન શાસનનું અદ્ભુત રહસ્ય છે. અનંત પ્રકારના કર્મો છે, આત્માને પ્રદેશે પ્રદેશે એના ગુણને, એના ધર્મને આવરે છે, બાધાકારક છે, ગુણનો ઘાત કરે છે. આવું સ્થિતિ હોવા છતાં પણ જ્ઞાની પુરુષોએ એની યુક્તિ બતાવી છે, એનું રહસ્ય બતાવ્યું છે, એનો ભેદ બતાવ્યો છે કે ભાઈ આ અનંત કર્મોને તારે નાશ કરવાનો હશે તો ગણી ગણીને રાસ નાશ નહીં થાય. આ કર્મ કાઢું, આ કર્મ કાઢું, આટલા અશુભ છે, આટલા શુભ છે, શું કરું હું? અનંત જ્યારે ભરેલા છે ત્યારે કોને ગણું, કોને કાઢું, કોની આરાધના કરું, કોની વિરાધના કરું? જીવ તો મૂંઝાઈ જાય. અહીંયા જ્ઞાની પુરુષનો આ પ્રવેશ થાય છે કે ભાઈ કર્મ અનંત પ્રકારના છે. આ અનંત પ્રકારના કર્મને કાઢવા માટેની યુક્તિ એ અનંત પ્રકારે પુરુષાર્થ કરવાનો નથી, એક જ પ્રકારે કરવાનો છે, અને એ મોહનીય કર્મને તોડી નાખ. મોહનીય કર્મને તોડી નાખ. મોહનીય જશે તો ચારે ઘાતી કર્મ અંતર્મુરત પણ રહી શકશે નહીં, કેમ કે એનો આધાર તૂટી ગયો. મોહનીયના આધાર ઉપર જ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને ચારિત્રવર્ણીય છે, અંતરાય છે. એનો આધાર એ મોહનીય કર્મ છે. જો મોહનીય કર્મ તોડી નાખવામાં આવે, અને કૃપાળુ દેવે તો બહુ સરસ બોધ આપ્યો છે કે બહુ સરળ છે મોહનીય કર્મ, બહુ ભોળું છે, આકરું, બંધ આકરો છે, અનંતાનુબંધી થાય એમ છે, 70 કોડાકોડીનો બંધ છે, પણ બહુ સરળ છે. કારણ કે એનો માત્ર આધાર છે એ અજ્ઞાન છે, મિથ્યાત્વ છે. જો અજ્ઞાન ટળી જાય, જો જ્ઞાની પુરુષના બોધને જીવ ગ્રહણ કરે તો એનું અજ્ઞાન રહી શકે નહીં. અજ્ઞાનને ટાળવાનો એકમાત્ર ઉપાય જ્ઞાની પુરુષના બોધની શરણાગતિ કરવી તે છે. તો આ જ્ઞાનથી મોહ ટળે છે, અને મોહ ટળે છે એટલે બાકીના ત્રણ પ્રકારના કર્મો ઘાતી કર્મોનો છે એ અંતર્મુરતથી વધારે રહી શકતા નથી. એટલો સુંદર ક્રમ, એટલું રહસ્ય આ તત્વજ્ઞાનનું છે કે માર્ગ જેટલો કઠિન છે એટલો સરળ છે, જેટલો અગોચર છે એટલો જ સુગોચર છે. પણ દ્રષ્ટિ મળવી જોઈએ, અને આ દ્રષ્ટિ સદગુરુ સિવાય દ્રષ્ટિ મળી શકે નહીં. પાવે નહીં ગુરુ ગમ બિના, એહી અનાદિ સ્થિત. અનાદિની આ જ વ્યવસ્થા છે કે ગુરુગમ વિના આ રહસ્ય પકડી શકાશે નહીં. ગુરુગમ જોશે. આત્મસિદ્ધમાં એક ગુરુગમ આપ્યો કે મોહનીય મુખ્ય છે, એને હણી નાખ એટલે તારા બાકીના ઘાતી કર્મો હણાઈ ગયા. એમ અહીંયા અપૂર્વ અવસરના આ પદની અંદર પણ કહ્યું કે સાહેબ આ જે ચાર કર્મો છે, આયુષ્ય, નામ, ગોત્ર અને વેદનીય, આ કેમ જાય? મોહનીય તો ગયું, ભવના બીજના અંકુરો ગયા, શક્યતા નથી હવે દેહ ધારણ કરવાની, કોઈ શક્યતા નથી. ભવ પરિભ્રમણ સમાપ્ત થયું, અનાદિ કાળનું અનંતનું પરિભ્રમણ સમાપ્ત થયું, એનો બીજનો નાશ કરી નાખ્યો. બીજનો નાશ થયા પછી વૃક્ષની ઉત્પત્તિ સંભવિત નથી. તો કે છે હજુ ચાર કર્મો તો રહી ગયા, 50% રહી ગયા. તો કે એ કર્મો છે એ અઘાતી છે, આત્માના સ્વરૂપને સ્પર્શી શકે નહીં, એની તાકાત નથી. એ છે, એ હશે, ક્યાં સુધી હશે? તો એની યુક્તિ બતાવી કે આયુષ્ય જેનું કર્મ છે ત્યાં સુધી તારું નામ કર્મ છે, ગોત્ર કર્મ છે અને વેદનીય કર્મ છે. વેદનીયને શરીર સાથે સંબંધ છે, આત્મા સાથે નથી સંબંધ. આપણી એટલી બધી મિથ્યા માન્યતા છે, એટલું અજ્ઞાન છે કે ભલભલા આત્મજ્ઞાની પણ વેદનીયને આત્મા સાથે ગણે છે, શરીર સાથે ગણવાને બદલે કે ભાઈ એ તો અઘાતી કર્મ છે, અને એ કર્મનું જે કંઈ સંલગ્નપણું છે એ દેહ સાથે છે, દેહનો એ પેટા વિભાગ છે. એટલે જ્ઞાનીઓ પરિસહ અને ઉપસર્ગ વખતે એવી વેદનીય હોય તો પણ એ પોતા આત્મ સ્વરૂપની અંદર એમની સ્થિરતા અખંડ હોય. એનું કારણ કે એ કર્મ શરીર સાથે સંકળાયેલું છે. તો જ ગજસુકુમારની ચિંતવનામાં એ આવે કે શરીર બળે છે એમાં મારું શું બળે. બહુ રહસ્યભૂત વાતો છે, આ કંઈ બોલવાની મજા આવે ને સાંભળવાની મજા આવે એવું નથી. ગંભીરતા પકડાવી જોઈએ, એનો અર્થ પકડાવવો જોઈએ, એનું રહસ્ય પકડાવવું જોઈએ. કે જ્ઞાની પોતાની ચેતનાને સંવરી લે અને ઉપયોગ જ્યારે પોતાની ચેતનામાં સ્થિર થાય ત્યારે શરીર ઉપર થતી કોઈ પણ ક્રિયાઓ આ વેદનીય છે, શરીર સાથે થાય, આત્મામાં ક્યારેય વેદનીય થતી નથી. મને ગમે તે પ્રકારનો રોગ થાય, કેન્સર થાય, ડાયાબિટીસ થાય, એ આત્માને થાય કે શરીરને થાય, જીવલેણ રોગ છે સાહેબ, જીવલેણ છે. જીવલેણ હશે તો તારા દેહ સુધી જ રોગ છે. દેહ ખતમ થાય, વેદનીય ખતમ થાય, ગમે તેવી અશુભ હશે એ રોગ ખતમ થાય છે. તને ફરી દેહ ધારણ કરે એમાં ડાયાબિટીસ નથી, એમાં કેન્સર નથી. એ જે પ્રકારનો રોગ જે આવવાનો હશે તે સમયની અંદર જે દેહ હશે, દેહની અવસ્થામાં જે આવી શકે, તિર્યંચની અવસ્થામાં હો તો તિર્યંચના રોગો આવશે, મનુષ્યની અવસ્થામાં હો તો મનુષ્યના રોગો આવશે. આ એની શરીર સાથે સંબંધિત છે, આ દેહ સ્થિતિ સાથે સંબંધિત છે, આ વેદનીય કર્મ છે એ ત્યાં જોડાયેલું છે. આપણી એટલી બધી અણસમજણ કહો, અધૂરી સમજણ કહો, સ્વચ્છંદ કહો, એને કારણે આપણો તમામ પ્રયત્ન ધર્મના નામે પણ, ધર્મની ક્રિયાથી પણ વેદનીયને હળવે કરવાનો હોય. મારો રોગ જાય, મારો તાવ જાય, મારું દર્દ મટે, મને આમ થાય, શરીરની સુખાકારી રહે માટે બધા ધર્મ કરવો, વ્રત કરવા, તપ કરવા, જપ કરવા, આવા આવા નિયમો લેવા, એક જ મનમાં લાલસા આકાંક્ષા, અરે ભાઈ જે છે નહીં, આયુષ્ય સાથે જ જોડાયેલું છે. ગમે તેટલો તારો ડાયાબિટીસ હશે, આયુષ્ય પૂરું થાય એટલે ગયો. કેન્સર હશે, આયુષ્ય પૂરું થાય એટલે ગયું. ભાઈ કઈ નથી, કેરી ફોરવર્ડ નથી ત્યાં. આ ચારે પ્રકૃતિઓ આયુ પૂર્ણે મટીએ દૈહિક પાત્રજો, તે દેહાયુષ્ય આધીન જેની સ્થિતિ છે. આ સમજવું પડે કે ચાર કર્મોની સ્થિતિ કોને આધીન છે? દેહને આધીન છે. તો દેહ ક્યાં સુધી ટકશે? આયુ કર્મ હશે ત્યાં સુધી. આયુ કર્મ મટી જશે તો કદાચ સુખદ સાતા વેદનીય હશે, બહુ શરીર સરસ છે, સુખાકારી ઘણી સરસ છે, હાર્ટ એટેક આવ્યો, ઘડીના છઠ્ઠા ભાગમાં ઉડી ગયો, આયુ પૂર્ણ ખતમ થયું, દેહનું શું થયું? ગયો. એમ શુભ કે અશુભ, સાતા કે અસાતા, કોઈ ટકે નહીં. કેમ કે દેહાધીન, દેહાધીન જેની સ્થિતિ છે એ દેહ ક્યાં સુધી? તો કે આયુ સુધી. આયુ પૂર્ણે મટીએ દૈહિક પાત્ર જો, દૈહિક પાત્ર મટી ગયું તો નામ કર્મ છે ગયું. જગતમાં જેટલા લોકોના દેહ ગયા એનું નામ કર્મ ગયું. ગમે તે પ્રકારનો પ્રયત્ન કરો, બે પાંચ વર્ષ, બે પાંચ દિવસ ચાલે, નામ રાખવા માટે પ્રયત્ન સંસારી જીવો કર્યા કરે છે. બહુ તો બાપનું નામ રાખ્યા કરે, પણ પછી ત્રીજી પેઢીએ કોણ ગોતવા જાય છે બાપને? કેટલી પેઢીઓ ગઈ આપણી, કોને ગોતવા જવા, ક્યાં છે? અરે વિચાર તો કરો, આ અનંત સાગરની અંદર, સંસારની અંદર જે જીવ ગયો તે ક્યાં હશે? 7 લાખના પાઠ બોલીએ છીએ, 84 લાખ યોનિ બોલીએ છીએ, 5 પ્રકારની કાયના સ્વરૂપ બોલીએ છીએ, 6 કાયના, 5 એક સ્થાવરની અને 1 ત્રસની. ક્યાં છે, કયો જીવ ક્યાં ગયો છે, ક્યાં હશે? 4 ગતિમાં, કઈ ગતિમાં હશે? અને આપણે સંભાળીએ ત્યાં સુધીમાં એના કેટલા જન્મ મરણ થયા હશે, એને તો કેટલાય દેહ બદલાયા હશે, કેટલાય નામ બદલાયા હશે, કેટલી ગતિ બદલાવી હશે, કોને વળગી રહેવું? આત્મા તો શાશ્વત છે, ગયો તે ગયો છે. આપણે શરીર સાથે જોડાયેલા છીએ એટલે આ આપણું અજ્ઞાન છે, મોહ છે. આયુષ્ય મટી જાય છે એટલે નામ ચાલ્યું જાય છે, નામ રહેતું નથી. નામ રહેતું નથી તો ગોત્ર પણ રહેતું નથી. એના સંસ્કાર, એ ઘણો ખાનદાન હતો, એ ઘણું આમ હતું, આ બધા ઉચ્ચ ગોત્રની બધી પ્રોપર્ટીઝ છે, કાંઈ નથી રહેતું, ગયો તે ગયો. ચરિત્રો લખાવો, પૈસા હોય તો જરા ચારે બાજુ પ્રભાવ ના કરો, કોને વાંચવાનો ટાઈમ છે? તમારા બાપમાં કોને રસ છે? આપણે લઈ આવેલા છીએ, એમનું જીવન આવું હતું તેવું હતું એ પ્રેરણા લે, કોઈ પ્રેરણા લેતું નથી. જીવ પોતાના જ્ઞાનમાંથી પ્રેરણા લે છે. જીવ પ્રેરણા લેશે તો જ્ઞાનીમાંથી લેશે, સત્પુરુષમાંથી લેશે. એની પ્રેરણાનો આધાર બની શકે, કઈ ન બને. નામ ગોત્ર નથી ટકી શકતા. અને વેદનીય, એનું વેદનીય તો જે ક્ષણે એનો દેહ ગયો, આયુષ્ય તૂટ્યું, એ જ ક્ષણે એની તમામ શુભ ને અશુભ વેદનીય સાતા અસાતા સમાપ્ત થઈ ગઈ. એની અંત્યક્રિયા સુધી પણ ન રહી. આયુષ્ય પૂર્ણ થયું એટલે આ દેહ અને એની સાથેની વેદની એ સમાપ્ત થઈ ગઈ. પછી નામ અને ગોત્ર એ થોડો સમય, એ જે એના મોહ સાથે સંકળાયેલા લોકો થોડો પ્રયત્ન કર્યા કરે, પરંતુ એ ચાલી શકતું નથી. સંસારમાં રહી શકે નહીં, કેમ કે એનું સ્વરૂપ નથી. અમર સ્વરૂપ આત્માનું છે, શરીરનું નથી, નામનું નથી, ગોત્રનું નથી. આપણા મગજની અંદર એક ભૂસું ભરાઈ ગયું છે. અમારે બાપ દાદાનું નામ રાખવું છે. રેવા દે, બાપ દાદા ગયા એના નામને શું વળગે પડ્યો છું? રાખવું તો બાપને રાખવાતા ને. બાપ દાદા ગયા, વડીલો ગયા, અને નામની પાછળ બેઠો છું. અને નામનું કોને શું મહત્વ છે? કંઈ નથી. સાંસારિક લૌકિક વાતોમાં બધું ચાલ્યા કરે, બોલાય, એની ગુણાનુવાદની સભામાં બધું બોલાય, પ્રાર્થના સભામાં ઘણું કહેવાય, ટકતું નથી. કઈ શાશ્વતતા નથી એનામાં, એ અનિત્ય છે, એ ટકે નહીં. જેની સાથેના ઋણાનુબંધ હોય ત્યાં સુધી ચાલે, જેવું એનું ઋણાનુબંધ ગયું એટલે વાત પૂરી થઈ ગઈ. તો કે છે, સરસ કે છે કે તે દેહાયુષ્ય આધીન જેની સ્થિતિ છે. આ ચાર કર્મો છે, ભલે પરમાત્માને રહ્યા, કેવડી છે, સર્વજ્ઞ છે, તો પણ એને કર્મો છે ને છે. પણ આયુ પૂર્ણે મટીએ દૈહિક પાત્ર છે. એક કર્મોની સ્થિતિ માત્ર દેહાધીન છે, એક કર્મોની સ્થિતિ એના આત્મ સ્વરૂપની સાથે કોઈ સંબંધ નથી એનો. કોઈ કર્મ એના આત્માના જ્ઞાનને, સ્વરૂપને, એના ગુણોને આવૃત કરવાને શક્તિમાન નથી, એની કોઈ સત્તા નથી. કેવું અદ્ભુત સ્વરૂપ છે! ચૈતન્ય જ્યોતિ પૂર્ણપણે પ્રકાશે છે, દેહ ધારણ કરીને પ્રકાશે છે, જગતની અંદર દેશના આપે છે, બોધ આપે છે. પરમાત્મા જગતના જીવોને પરમાત્મા થવાનો માર્ગ બતાવે છે, મોક્ષ માર્ગની સ્થાપના થાય છે. જગતના જીવોને તરવા માટે તીર્થની સ્થાપના થાય છે, સંઘની સ્થાપના થાય છે, શાસનની સ્થાપના થાય છે, આચાર ધર્મના બાંધા બંધાય છે. ગણધરોને અને ગીતાર્થ ગુરુ ભગવંતોને પરમાત્મા એની દેશનામાં આખા માર્ગની પ્રરૂપણા કરે છે. અને આવા શ્રુતિધર ગણધરો એને ઝીલીને આવા આગમોની ગ્રંથોની રચના કરે છે. પરમાત્મા તો છે ત્યાં સુધી એ પોતે કેવળ કલ્યાણના આધાર ઉપર, કરુણાના આધાર ઉપર જગતના જીવોને કલ્યાણનો માર્ગ બતાવે છે. અને આ એના આત્માનું પૂર્ણ સ્વરૂપ બતાવવામાં એને એક પણ એનું આ ઘાતી કર્મ બાધારૂપ, અઘાતી કર્મ બાધારૂપ થતું નથી. કૃપાળુદેવે આ બધી સ્થિતિને એક ગાથાની અંદર જ મૂકી દીધી. દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત, તે જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણિત. ભલે દેહ રહ્યો, આત્મા અદેહી છે, વિદેહી છે, છતાં અમારા અરિયંત પરમાત્મા, અમારા તીર્થંકર પરમાત્મા, અમારા જીન પરમાત્મા ભલે દેહ રહ્યો, છતાં પણ એ દેહાતીત છે. એ વર્તે છે, એની વર્તના, એનું હાલવું ચાલવું, ખાવું પીવું, બોલવું, શ્વાસ લેવો, જે કંઈ છે તે તમામ વર્તના ચેતનના આધારે છે. દેહની કોઈ મર્યાદા ત્યાં એને બાધારૂપ થતી નથી, અંતરાયરૂપ થતી નથી. પ્રભુનું એવું અદ્ભુત સ્વરૂપ છે, આવી ચૈતન્ય જ્યોતિ પૂર્ણપણે ધરતીના પટ ઉપર કે છે કે ભાઈ આત્મા જીવતો જાગતો ધડકતો ધબકતો જોવો છે, આત્મજ્યોતિ જોવી છે, આ ચૈતન્યને એના ચૈતન્ય સ્વરૂપમાં જોવું હોય દ્રશ્યમાન, તો એક જ અવસ્થા છે એની કેવડી પર્યાય, કેવળ જ્ઞાન થયા પછી અને મોક્ષ થયો નથી ત્યાં સુધીની વચ્ચેની જે કાળ અવસ્થા છે એની અંદર એનું ચૈતન્ય સ્વરૂપ પરિપૂર્ણ છે અને છે એ દેહમાં, દેહધારી છે, સદેહ છે. એ સમયે તમે એની શક્તિ, એની તાકાત, એનું ચૈતન્ય, એના અનંત ગુણો જોવા હોય તો તમે આવા કોઈ પરમાત્માના દર્શન કરો. અને એટલા જ માટે જિનાલય અરિહંતોના હોય છે, સિદ્ધોના નથી હોતા. સ્થાપના નિક્ષેપ અરિહંતોનો હોય છે. અરિહંતોનો સ્થાપના નિક્ષેપ થઈ શકે છે, ત્યાં નામ પણ મૂકી શકાય છે. નામ દ્રવ્ય સ્થાપના અને ભાવ, ભાવ એ એનો બોધ અંતિમ દેશના છે. આ ચારેથી આપણે પરમાત્માનો સામીપ્ય અનુભવી શકીએ છે એવી જબરજસ્ત શાસ્ત્રની વ્યવસ્થા ઊભી કરી છે કે જો આ સ્થિતિ, આ સ્વરૂપ એ પરમાત્માનું સ્વરૂપ છે, આ પ્રભુ છે, આ મારા પ્રભુ છે, દર્શન કરીએ ત્યારે એમાં પ્રભુના દર્શન થાય, ચૈતન્યના દર્શન થાય. ભલે પાષાણની પ્રતિમા છે પણ એમાં ચૈતન્યના દર્શન થાય. ભગવાન કુંદકુંદાચાર્યજીએ કેવો મહિમા ગાયો છે, ચૈતન્ય જ્યોતિ તે સમે ભાસે અનુપમ આહો તે એક સર્વોત્કૃષ્ટ જગમાં સર્વદા જયવંત હો. તે સમયે જે એ પરમાત્માની એ આત્મ સ્વરૂપની જ્યોતિ છે, અદ્ભુત છે, અનુપમ છે. જગતમાં આની તોલે, પરમાત્માના સ્વરૂપની તોલે જગતની કોઈ અવસ્થા આવતી નથી. ભક્તામર સ્તોત્રની અંદર માનતું સુરેશ્વરજી એક એક ગાથા એ કહે છે કે આવો દેવકૃત સમવસણ છે પણ એનો બધો વૈભવ પરમાત્માના મુખ પાસે તો ઝાંખો પડે છે. આવો સમવસણની વૈભવ જગતના શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પુદ્ગલ પદાર્થોથી રચવામાં આવેલું દૈવકૃત આ સમવસણ, એની એક એક વાત પ્રભુના જે સ્વરૂપ છે એની પાસે ઝાંખવું પડે. સૂર્ય ઝાંખો પડે, ચંદ્ર ઝાંખા પડે, કોઈ જગતમાં એવો પદાર્થ નથી આની તોલે આવી શકે. અનુપમ છે, અદ્વિતીય છે. આવું કે છે કે ઓહો, એ ચૈતન્ય જ્યોતિ એ સમયે જો આ અરિહંત પરમાત્માનું જબરજસ્ત આપણને નિક્ષેપથી પરમાત્મા સાથેનું અનુસંધાન આપ્યું છે કે પરમાત્માની સાથેનું જીવે જો પરમાત્મા થવા માટે કોઈ અનુસંધાન લેવું હશે તો દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત. આ સત્પુરુષ છે, સદગુરુ સંત સ્વરૂપ તું, એ દ્રઢતા કરી દે છે. હે પ્રભુ, પ્રભુ તું જે છે, ભલે સિદ્ધ અવસ્થામાં છો, નિરાકાર છો, નિરંજન છો, પણ આ સદગુરુ છે, આ સત્પુરુષ છે, સંત છે, એ તારું સ્વરૂપ છે એવી મને દ્રઢતા કરાવજે. આ પ્રતિમા છે તારું સ્વરૂપ છે. જીન પ્રતિમા જીન સારખી, દેવચંદ્રજી મહારાજ કહે છે, સારખી. એકવાર મારી પ્રતિમા એ મારો પ્રભુ છે. આ ચૈતન્ય મૂર્તિ છે, આ પાષાણ મૂર્તિ નથી. ચૈતન્ય મૂર્તિ દર્શન કરીને રોજ પોતાનું મારું સ્વરૂપ એવું છે, જે અત્યારે ધૂનમાં બોલ્યા કે જો પદ તાકો વો પદ માગો, તારું જે સ્વરૂપ ને તારું પદ છે એ જ મારું સ્વરૂપ ને મારું પદ છે. આ જબરજસ્ત આ સમ્યક આસ્થા છે, જબરજસ્ત આસ્થા છે કે સ્વરૂપની દ્રષ્ટિએ જીવ જીવની અંદર કોઈ ભેદ નથી. તારું પૂર્ણ સ્વરૂપ પ્રગટ છે અને મારું સ્વરૂપ છદ્મસ્ત છે, આવરિત છે, તિરોહિત છે, આવિર્ભાવ નથી. આ બધા જે કંઈ કર્મો છે અહીંયા ગાથામાં ભગવાન આપણને સમજાવે છે કે ભલે પ્રભુની અંદર આ ચારેય દેહધારી હોય, એનું નામ છે, એનું ગોત્ર છે, એની વેદનીય છે, સતા વેદનીય છે પ્રભુને, તો કેમ કે રૂપાંતર થઈ જાય છે અશુભનું શુભમાં, અને પછી આયુષ્ય છે, આયુષ્ય હોય એટલો કાળ રહે છે. અરે સિમંદર પરમાત્મા અત્યારે મહાવિદેહ ક્ષેત્રમાં કેવડી સાક્ષાત અરિહંત તરીકે બિરાજમાન છે, પણ આવતી ચોવીસીમાં બાર બાર તીર્થંકર થશે ત્યાં સુધી એમ વિદ્યમાનતા છે. એમનો કેવડી પર્યાય ચાલુ જ છે, એમની દેશના ચાલુ જ છે, એમનું શાસન ચાલુ જ છે. કેટલો પર્યાય છે ઋષભદેવજીનો, કેટલો કેવડી પર્યાય. અને એ બતાવે છે છ આરા થયા, પ્રલય થયો, કોઈ પણ સ્વરૂપ થઈ, પણ જગતની અંદર આ અરિહંતોનો અભાવ નથી, કોઈ કાળ એવો નથી, કોઈ સમય એવો નથી કે જ્યારે આ ધરતી ઉપર પ્રભુ બિરાજમાન ન હોય. પ્રભુ બિરાજમાન ન હોય તો તને શું ચિંતા છે? જો જગત ઉપર પ્રભુ બિરાજમાન હોય તો એ પ્રભુ સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે. તારી પ્રાર્થના, તારો અવાજ ટૂંકો છે, પણ એની શ્રવણ શક્તિ અમર્યાદિત છે. તારી આંખ મર્યાદિત છે, તું એને જોઈ શકતો નથી, એ તો તને જોઈ શકે છે ને. સર્વ ભાવ જ્ઞાતા દ્રષ્ટા સહ શુદ્ધતા, આ શ્રદ્ધા આવી કે પરમાત્મા મને જોઈ શકે છે. સર્વ જ્ઞાતા છે, સર્વભાવના દ્રષ્ટા છે, અને એ તો શુદ્ધ જુએ છે મને, હું જેવો છું એવો જુએ છે. એટલે મારું કોઈ પણ પ્રકારની બનાવટ પણ ચાલશે નહીં. પ્રભુના દર્શન કરવામાં આપણે જેવા છીએ એવા દેખાવા પ્રયત્ન કરવો જોઈએ. કોઈ દંભ આડંબરને સ્થાન નથી, કારણ કે આ સર્વજ્ઞતા છે, આનામાં સર્વદ્રષ્ટિપણું છે. આને આપણે બનાવી નહીં શકીએ. તે દેહાયુષ્ય આધીન જેની સ્થિતિ છે, આયુષ્ય પૂર્ણે મટીએ દૈહિક પાત્ર જો. એનું આયુ પૂર્ણ થાય એટલે ચૈતન્ય જ્યોતિ તો એમને એમ છે. અનંત ચતુષ્ટય યુક્ત છે, પૂર્ણ શુદ્ધ છે, પરિશુદ્ધ છે. દેહ ચાલ્યો જશે, દેહ ચાલ્યો જ્યાં પછી પોતે પોતાના સ્વરૂપની અંદર સ્થિત છે. હવે એને કોઈ નવો દેહ ધારણ કરવા પણ રહેતું નથી, કેમ કે ભવના બીજના અંકુરનો સદંતર નાશ થયેલો છે. તો એ શરીર એને બાધારૂપ નહોતું, ગયું તો ગયું, પોતે તો જે છે હવે સિદ્ધપદ પોતાનું શુદ્ધ સ્વરૂપ જ છે, એ વાત મૂકે છે. આગળની ગાથા. મન વચન કાયાને કર્મની વર્ગણા, છૂટે જહાં સકળ પૂદગલ સંબંધ જો, એમ અયોગી ગુણ સ્થાનક ત્યાં વર્ત તું, મહાભાગ્ય સુખદાયક પૂર્ણ અબંધ જો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. બસ આયુ હાથમાં રહેલી અંજલી જેવું છે, ક્ષણ ક્ષણ, પળ પળ અને સમયે સમયે એ ગળતું જાય છે. અંજલીનું પાણી રહે નહીં, એમ આયુ છે એ એની સમાપ્તિ તરફ ગતિ કરે છે. તો ત્યારે જે ગતિ કરે છે એટલે એની સાથેનું એને આધીન જે કર્મો છે એ પણ એ જ ગતિ કરે, બીજું શું કરે. આયુની સાથે આયુના આધાર ઉપર જે કર્મો હોય એ આધાર જાય તો કર્મ આધેય ક્યાં જાય? તપેલું વાંકું વડે તો અંદર રહેલું પાણી ક્યાં જાય? ઢળી જાય, એ ટકી ન શકે. આધાર ગયો, આધેય ગયું. તો કે છે મન વચન ને કાયા ને કર્મની વર્ગણા, આ બધું શરીર મન વચન ને કાયા આ દેહ યોગ છે, અને કર્મની વર્ગણા આ પેલા હજી ઘાતી કર્મની વર્ગણાઓ લાગેલી છે એ બધી છૂટે જહાં સકળ પૂદગલ સંબંધ, આ બધો પૂદગલનો સંબંધ છે. ચૈતન્ય પરિપૂર્ણ પ્રગટ થયેલો છે, અનંત ગુણો એના પૂર્ણ ધર્મ સાથે પ્રગટ થયેલા છે, એની એક એક પર્યાયો હવે શુદ્ધ થયેલી છે, એ પોતે પોતાના સ્વભાવમાં છે, સ્વરૂપમાં છે. એટલે હવે કે છે અહીંયા તો પૂદગલ સંબંધ જે હતો એ સંબંધ છૂટતો જાય છે, સમયે સમયે એ સંબંધ છૂટતો જાય છે. આયુની જે કયું સ્થિતિ એવી છે અંજલિ જેવું છે. ભગવાને કહ્યું એમ ઉત્તરાધ્યન સૂત્રમાં કે અંજલિનું પાણી જેમ સમયે સમયે ક્ષીણ થતું જાય છે, એમ એની સાથે આ દેહ એટલે મન વચન કાયાના યોગ અને કર્મ ઘાતી કર્મની જે વર્ગણા છે એ બધી ધીરે ધીરે ક્ષણ પ્રતિક્ષણ જેમ મીણબત્તી ચાલતી હોય તો મીણબત્તી શું થાય છે, સમયે સમયે પડે પડે એ ક્ષીણ થતી જાય છે, ત્યાં સુધી પ્રકાશ આપે છે પણ એ પ્રકાશ જતો જાય છે, ખબર પડે છે કે હવે આ જવા આવી છે એવી વસ્તુ છે. તો છૂટે જહા સકળ પૂતગલ સંબંધ જો, હવે એક પણ પૂતગલનો સંબંધ એમની સાથે રહેતો નથી. આ અરિહંતની અવસ્થામાં તેરમા ગુણસ્થાનકની આ પછીની અવસ્થાઓ ઉત્તર અવસ્થા છે, પૂર્વ અવસ્થામાં હતું હવે ઉત્તર અવસ્થાની અંદર જાય છે. એવું અયોગી ગુણસ્થાનક ત્યાં વર્તતું, આ બધા સંબંધ છૂટતા જાય તો એ જીવ અયોગી થતો જાય. અને એ ગુણસ્થાનક ત્યાં વર્તે છે, કેવું છે, મહાભાગ્ય સુખદાયક પૂર્ણ અબંધ જો. આ એક શબ્દ કૃપાળુદેવ અહીંયા મૂક્યો, પૂર્ણ અબંધ. જીવની અબંધ સ્થિતિ ક્યારે, તો જ્યારે અયોગી થાય ત્યારે. જ્યાં સુધી એક પણ પૂતગલ પરમાણુનો સ્પર્શ છે ત્યાં સુધી અરિહંત અવસ્થામાં પણ એનું સંજ્વલન કસાયનું બળ કહ્યું છે, એક સમયે કર્મ બંધાય બીજે સમયે ઉદયમાં આવે છૂટી જાય પણ છે. જે વસ્તુ વિજ્ઞાન છે ત્યારે વિજ્ઞાનનો અર્થ એ થયો કે એ ત્રિકાળ સત છે, જ્યાં સુધી એ છે ત્યાં સુધી એમને પણ આ પ્રકારની બંધની ક્રિયા ચાલુ છે. પણ એનો બંધ સંપ્રાય બંધ નથી, આપણો જે બંધ છે એ સંપ્રાય બંધ છે. સંપ્રાય બંધ એટલે બંધાય છે, એની અબાધા કાળ હોય છે, એ ઉદયમાં આવે છે. એ કોઈ બીજા શરીરમાં ઉદયમાં આવે એવા હોય તો આ આયુષ્યમાં પડ્યા રહે શાંત, અને પછી જ્યારે એવી સ્થિતિ થાય ત્યારે પાછા એ કર્મ જાગે ઉદયમાં આવે. આવા સંપ્રાય કર્મની સ્થિતિ આ અરિહંતોને ન હોય. સંજ્વલનની અંદર તો એક ઇરિયાપથિકી કર્મ શબ્દ મૂક્યો છે, ઇરિયાપથિકી, એ ચાલે, એ બોલે, એ ખાય પીએ, જે કંઈ ચાલતી હોય એની પ્રવૃત્તિ, દેહ છે ત્યાં સુધી દેહના ધર્મો છે એ ચાલે, એ બધા ધર્મો સાથે કોઈને કોઈ પ્રકારનો પૂતગલના સંબંધને કારણે બંધ છે, પણ એનો બંધ ઇરિયાપથિકી બંધ છે, સંપ્રાય બંધ નથી. એટલે એ બંધ એને એવું પ્રકારનો બાધાકારક થતો નથી. પૂર્ણ અબંધ અવસ્થા, પૂર્ણ અબંધ, આત્માને કોઈ પણ પ્રકારે કોઈ પણ સ્વરૂપમાં બંધ ન થાય, હવે કોઈ પણ સ્વરૂપનો બંધ નહીં, એ અયોગી ગુણસ્થાનકમાં છે. પૂર્ણ અબંધ અવસ્થા અયોગી અવસ્થામાં છે, ત્યાર પહેલા નથી. એટલી આ વિજ્ઞાનની અવસ્થા, બંધ કર્મબંધની અવસ્થા, આ કર્મતંત્ર કર્મશાસ્ત્ર બધું સમજીએ ત્યારે એની અંદર ખ્યાલ આવે કે કર્મતંત્રને પણ જૈન દર્શનની અંદર કેટલું બધું સામર્થ્યવાન કીધું છે પરમ કૃપાળુ દેવે. તો જ્યાં સુધી આપણને સ્વરૂપની અનુભવ ન થાય, પ્રાપ્તિ ન થાય, ત્યાં સુધી કર્મને ઈશ્વર અને હરિની જેમ કહ્યા છે કે એ દોરે તેમ દોરાઈએ. કારણ કે મેં જે બાંધેલા કર્મ છે, શુભ કે અશુભ, એ ઉદયમાં આવશે અને એ જ મારા આખી પ્રક્રિયાને દોરશે, એ દોરે તેમ દોરાઈએ. જ્યાં સુધી આત્મબળ પૂર્ણપણે પ્રગટ્યું નથી ત્યાં સુધી કર્મબળને આધીન થઈને જીવનું જીવન છે. જગત જીવ હૈ કર્માધીના, જગતના તમામ જીવો કર્મને આધીન છે. પણ જ્યારે ચૈતન્ય સત્તા પ્રાપ્ત કરે છે, એ પ્રગટ થાય છે, ત્યારે એ ચૈતન્ય સત્તા ઉપર કર્મને પરાસ્ત કરે છે, ઉદયને પણ પરાસ્ત કરે છે. ત્યાં સુધી આ સ્થિતિ ચાલ્યા જ કરે છે. એટલે એને કોઈ અવસ્થાએ જૈન દર્શનમાં હરિ ઈશ્વર એ કહ્યો છે કે ભાઈ જે કંઈ થવાનું હશે તે થશે. કોણ કરશે? ઈશ્વર એટલે કોઈ બીજી ત્રાહિત શક્તિ નહીં, પોતાના જ શુભ અશુભ કર્મની સ્થિતિ. ત્યાં કોઈ અપેક્ષાએ ઈશ્વર શબ્દનો પણ ઉપયોગ છે, હરિશબ્દનો પણ ઉપયોગ છે. વચનામૃતની અંદર વાંચતા આ બધા રહસ્યો આપણને પકડાય છે. અને કહ્યું છે કૃપાળુદેવે કે જ્યાં સુધી આ રીતે આપણા આત્મબળથી શાંતિ સાંત્વના ન રહે અને આપણે આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાનમાં જઈને દુર્ગતિના બંધ બાંધવા કરતા કર્મસત્તાનો સ્વીકાર કરવો. સ્વીકાર ભાવ અશુભ છે, પ્રતિકૂળ છે, દુઃખદ છે, તો પણ સ્વીકાર. કારણ કે એ મારા છે, મને દુઃખ આપનાર જગતની અન્ય કોઈ શક્તિ નથી, કોઈ તાકાત નથી. કોઈ ઈશ્વરે મને દુઃખ આપ્યું નથી અને કોઈ જીવ મને દુઃખ આપી શકે નહીં. મારા કરેલા કર્મો જ મારે ભોગવવાના હોય, કોઈ અન્યના મારે ભોગવવાના ન હોય, અને મારા કરેલા કોઈ અન્ય ભોગવે એવી પણ વિશ્વમાં વ્યવસ્થા નથી. માટે જ્યાં સુધી આત્મજ્ઞાન પૂર્ણપણે પ્રગટ્યું નથી, પોતાનું સંબલ જાગૃત થયું નથી, ત્યાં સુધી એ નિમિત્તને કર્મને આધીન એવો જીવ, એ કર્મને પણ કોઈ અપેક્ષાએ પોતાની જ, એ ત્યાં એને કર્મને ઈશ્વર માને છે, એ પોતાના આત્માને જ ઈશ્વર છે કે મારી આ સત્તા છે. ઉદયમાં આવ્યા પછી એ રોકી શકાતી નથી. તો એને સ્વીકાર કરવાથી જ, શાંત ભાવે સ્વીકાર કરવાથી જ હું એની સાથે સમાધાન કરી શકીશ. પરાસ્ત કરવા માટે મારે જ્ઞાન ચેતના જોઈએ. ચેતના ત્રણ પ્રકારની ભગવાન કુંદકુંદાચાર્યજીએ 85 કાયની અંદર કહ્યું છે, કર્મચેતના, કર્મફળ ચેતના અને જ્ઞાન ચેતના. આ જીવોની એની અવસ્થા પ્રમાણે હોય છે. જે સ્થાવરના જીવો છે એમાં કર્મચેતના હોય છે, એ કંઈ કરી ન શકે. જેવો કર્મ એ પ્રકારે એનું વર્તન, કાંઈ ફેરફાર ન પડે. પણ જે જીવો છે, ત્રસ જીવો છે, એની અંદર જેમ જેમ બે ઇન્દ્રિય, તે ઇન્દ્રિય, પંચેન્દ્રિય, સંગની, એની અંદર ધીરે ધીરે કર્મ ફળ ચેતના છે, એ સુખ દુઃખનો અનુભવ કરે, એ ફળને ટાળવા પ્રયત્ન કરે, એ આ પ્રકારનું દરેક બાબતમાં થોડો સક્રિય હોય, કર્મના ફળ સાથે ભોગવતા ભોગવતા એમાં ઇષ્ટ અનિષ્ટની, એમાં ગમો અણગમો, પ્રીતિ અપ્રીતિ બધા જ ભાવ કરે, એ કર્મ ફળ ચેતનામાં. જ્ઞાનીને જ્યારે સમ્યક દર્શન થાય છે, આત્મજ્ઞાન થાય છે, એ જ્ઞાન ચેતનામાં આવી રહી છે, એને કર્મ તો ઉદયમાં આવે જ, કર્મ તો ઉદયમાં આવે જ, પણ ત્યારે એ જ્ઞાન ચેતનામાં છે. તો આવા પરમ મુનિઓ, સાધકો, યોગીઓ, ધ્યાનીઓ, જ્ઞાનીઓ, એ બધા જ્ઞાન ચેતનાના આધાર ઉપર ચાલે છે. કર્મનો ઉદય છે, પણ જ્ઞાન ચેતનાના આધારે એ ઉદયથી પોતે ભિન્ન એવું પોતાનું સ્વરૂપ, એવી પોતાની આત્માની તાકાત, એવું એનું બોધબળ, એવું એનું સ્વરૂપ બળ કામ કરે છે. આ જ્ઞાન ચેતનામાં જીવે જવાનું છે. આજે આપણે કર્મફળ ચેતનામાં છીએ અને મૂઢતા આવે ત્યારે આપણે કર્મ ચેતનામાં વહ્યા જાય છે, એ પણ આપણને ખબર પડતી નથી. તો એ વાત મૂકે છે અહીંયા. અબંધ અવસ્થા ક્યારે આવે? કેવળ અયોગી સ્થાનક થાય ત્યારે પૂર્ણ અબંધ. પેલા જ્ઞાની પુરુષો પાર્શિયલ, અંશત અબંધ છે. જ્ઞાનીને કર્મો ભોગવે પણ નવા બંધાતા નથી. પણ ક્યારેક ક્યારેક થોડા થોડા આ સંજ્વલન કસાઈ હોવાને કારણે એવા બંધાતા જાય, એટલે એને અંશત અબંધ કહ્યા છે. અને અહીંયા અયોગીને પૂર્ણ અબંધ કહ્યા છે. તો બધી જ વર્ગણા છૂટી જાય. કર્મની વર્ગણા જ્યારે ન હોય, કર્મની વર્ગણા હોય એને જ કર્મ બંધાય. અને આ કર્મની વર્ગણા જીવને અનાદિથી છે. હરિભદ્રાચાર્યજીએ પંચસૂત્રનું જે ભાષ્ય લખ્યું છે અને એની અંદર એ અજ્ઞાત આચાર્યએ જે ત્રણ સૂત્રો આપ્યા છે કે જિનેશ્વર પરમાત્માએ કહેલા ત્રણ સત્યો જગતના જીવોએ હંમેશા સ્મરણમાં રાખી અને ચાલવાનું છે. પહેલું સૂત્ર એને આપ્યું છે, આ જીવ અનાદિ છે, એ ઉત્પન્ન થયો નથી. જીવ અનાદિ છે, અનાદિ જીવે. જીવનો સંસાર અનાદિ છે. ક્યારથી એને સંસાર થયો? સંસાર એટલે જીવ અને કર્મનો સંયોગ. તો કે જીવ અને કર્મનો સંયોગ અનાદિ છે એટલે એનો સંસાર અનાદિ છે. જીવને કર્મનો સંયોગ, જળચેતન સંયોગ, આ ખાણ અનાદિ અનંત, કોઈ ન કરતા તેહનો ભાખે જિન ભગવંત. ક્યારેય આ પ્રકારની અંદર તમે શંકા નહીં કરશો, સંદેહ નહીં કરશો, વિકલ્પ નહીં કરશો. કારણ કે ભગવંતનો વિષય છે, એ સર્વજ્ઞતા પ્રાપ્ત થયા પછી એનો અધિકાર છે જ્ઞાનનો. જગતના છદ્મસ્ત જીવો જોઈ શકે નહીં કે આ જીવને કર્મનો સંયોગ ક્યારે થયો. અને સર્વજ્ઞે જોઈને એને નિર્ણય આપ્યો કે અનાદિથી છે. સોનું જેમ છે એ શુદ્ધ ધાતુ છે, પણ જ્યારે ઉત્પન્ન થાય છે ત્યારે પથ્થરની સાથે પથ્થર મિશ્રિત સોનું હોય છે. એમ આ જીવ પણ જળ સંયોગે જ છે, સંયોગી એ એની અનાદિની સ્થિતિ છે. પુરુષાર્થ કરવાનો છે, પ્રયત્ન કરવાનો છે, એ સંયોગથી છૂટવાનો કરવાનો છે. સંયોગ કેમ થયો એ થયો એ એની સ્થિતિ છે, એ વસ્તુ સ્થિતિ છે, એને સમજી લ્યો. એ ઉત્પન્ન પણ થતો નથી, અને ઉત્પન્ન થાય તો શુદ્ધ ઉત્પન્ન નથી થતો, અનુત્પન્ન છે. અનુત્પન્ન હોવા છતાં સંયોગી છે, કેમ કે બીજા પદાર્થ પણ અનુત્પન્ન છે. પૂદગલ પરમાણુ પણ અનુત્પન્ન છે, પૂદગલ પણ અનુત્પન્ન છે, અને અનુત્પન્ન છે તો લોકની અંદર એ બધાની છયની સ્થિતિ સાથે જ છે. પણ જીવની અંદર જ્ઞાન પૂર્ણપણે નથી, એની ઉત્પત્તિ ખરી પણ જન્મ છે અજ્ઞાની તરીકે, એનો આવિર્ભાવ થયો છે અજ્ઞાની તરીકે. એને જ્ઞાનની યાત્રા કરવાની છે, એનો પુરુષાર્થ એને જ્ઞાનનો કરવાનો છે. એને એની સર્વજ્ઞતા પ્રગટાવવાની છે, અને સર્વજ્ઞતા પ્રગટે તો વિતરાગતા પ્રગટે. તો એની સ્થિતિ આ છે. એ સમજી લઈએ તો આપણને ખ્યાલ આવી જાય કે સંયોગી ગુણસ્થાનક સુધીની યાત્રા, અને પછી છેલ્લે એના આત્માના બળથી અયોગી થાય છે. સર્વજ્ઞ થયા પછી અયોગી થાય છે. એટલું બધું બળ છે કે હવે એને જે કંઈ સર્વજ્ઞતા અને પૂર્ણ વિતરાગતા પ્રગટી છે ત્યાં હવે કર્મ રહી શકતા નથી. શુદ્ધતા એટલી છે, સર્વજ્ઞાતા દ્રષ્ટા સહ શુદ્ધતા. આ શુદ્ધતા અગ્નિ જ્યારે પ્રગટે છે ત્યારે કોઈ મેલ રહી શકતો નથી, એટલે બધા કર્મની વર્ગણા છૂટતી જાય છે. ધડ 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 દેહના પ્રદેશ ઉપર, અને દેહ પણ આયુષ્યની જેમ ઘટતું જાય એમ એની સાથેના બધા લાગેલા પૂદગલ વર્ગણાઓ છૂટતી જાય છે. અને એવું છૂટે કે આત્મા કેવળ નિર્મળો થઈ જાય, અયોગી થઈ જાય, મન વચન કાયા રહિત થઈ જાય. એવું મહાભાગ્ય સુખદાયક, અને આ એને એનું મહાભાગ્યવંત પૂર્ણ સુખ પૂર્ણ કામ એની અવસ્થાની અંદર પહોંચે છે. અને અવસ્થા એ પૂર્ણ બંધ. બસ આ જીવ બંધ અવસ્થામાં છે. નવ તત્વની દ્રષ્ટિએ વિચારીએ તો આપણે આશ્રવના આધાર ઉપર અત્યારે બંધની અવસ્થામાં છે. બંધ કેટલો છે, કેવો છે, એ બધી ડિટેલ્સ છે, ડિટેલ્સમાં નહીં પડી, પણ બંધ છે. એ બંધમાંથી અબંધ થવું છે કે સાહેબ હવે ભલે બાકીના પાંચે પાંચ દ્રવ્યો રહ્યા પણ હું અબંધ તરીકે રહું, એ અબંધ અવસ્થા એ મોક્ષની અવસ્થા છે. અબંધ અવસ્થા એ અયોગી અવસ્થા છે. એ અયોગી અવસ્થા એને સર્વજ્ઞતાથી અને પૂર્ણ વિતરાગતાથી પ્રાપ્ત થાય છે. અને એનો આધાર મોહની એને ટાળો, મોહની એને ટાળો. એને ટાળવું પડે છે, આયુષ્યને ટાળવું નથી પડતું. ઘાતી કર્મો જે નાશ કરવા માટે આયુષ્યને ટાળવાનો કોઈ પ્રયત્ન કરવો નથી પડતો. બધા ચારે ચાર અઘાતી કર્મો સ્વયં છૂટી જવાના છે, કેમ કે આયુષ્યને આધીન છે, અને આયુષ્ય પોતે અનિત્ય છે, કાળબદ્ધ છે. ત્યારે મોહનીય એવું હોવા છતાં પણ આત્માનું જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી મોહનીય છે. જો બરોબર સ્થિતિ સમજાય કે આત્માના ઘાતી કર્મોને ટાળવા માટે મોહનીયને ટાળવું છે, અને આત્માના અઘાતી કર્મને ટાળવા માટે આયુષ્યની મેળે ખતમ થવાનું છે, કોઈ પ્રયત્ન કરવાનો નથી. અને આયુષ્ય ટળશે તો બાકીના ત્રણ એની મેળે જશે. પછી ગમે તેટલી અસાતા વેદનીય હશે, એકે રહેવાની નથી આત્મા સાથે, કેમ કે આત્માની સાથે એનો સંબંધ નથી. આ પૂદગલ સંબંધ છે, આ પૂદગલ સંબંધ જાણે જબરજસ્ત આવું મહા આ ભાગ્યવાન છે. કોણ ભાગ્યવાન છે કે જેને એક પરમાણુનો બંધ નથી, સુખદાયક છે. એના સુખમાં બાધા કરનાર કોઈ હવે તત્વ રહ્યું નહીં, અને પૂર્ણ અબંધ છે. હવે એને એની સાથે કોઈ દિવસ બંધ અવસ્થા થવાની નથી. જૈન ધર્મની અંદર આ મોક્ષની અદ્ભુત વ્યવસ્થા છે કે મોક્ષ થાય એ પછી ફરી દેહ ધારણ કરે અથવા અવતાર લે, ન ભૂતો ન ભવિષ્યથી, શક્ય નથી. હવે એને અવતાર લેવાની વાત કોઈ છે જ નહીં, એટલે એકાવતારી પણ કહ્યું મોક્ષ પહેલા. પણ પછી મોક્ષ થયા પછીનું કોઈ અવતારની વાત ન આવી. અવતાર લીધો એણે, અવતાર કોઈ દિવસ સિદ્ધ પુરુષો સિદ્ધ આત્માઓ કોઈ દિવસ દેહને ધારણ કરી શકે નહીં, એવું પૂર્ણ અબંધ છે, એટલે ન કરી શકે. તત્વથી સમજવું પડે કે પૂર્ણ અબંધ અવસ્થા છે એટલે હવે ફરી દેહ ધારણ કરવા પણ એનું નથી. તો જગતની અંદર દેવ છે ને આવશે, ને પ્રભુ આવશે, ને પ્રભુ જોશે, આ બધી આપણી પોતાની કલ્પનાઓ છે. આપણી અંદર રહેલી જે ઈચ્છાઓ છે ને કે મારો વાલો હાજર થશે, તારો વાલો હાજર થાય તો એ સિદ્ધ નથી, સમજી લેજે. ક્યાંથી આવે તારો વાલો? એ પૂર્ણ અબંધ છે. તો તારી સાથે બંધાયેલો છે? કોઈ નથી બંધાયો છે. જૈન દર્શનમાં એટલે જ કહ્યું કે કોઈ માન્યતા અંધશ્રદ્ધા માનતા બાંધતામાં રહેશો નહીં. આમ થશે ને, મારા પ્રભુ મને બચાવી લેશે ને, આમ કરશે ને તેમ કરશે. તારો મોક્ષ તારા આધાર ઉપર જ છે, તારી મુક્તિ તારા આધાર ઉપર છે, તું જ તારો સ્વામી છો. આ બધા તને સહાયક પરિબળો છે, આદર્શ છે તારી સામે. સત સનાતન સતમાર્ગ બતાવનારા છે કે જેથી કરીને તું ક્યાંય ચલિત ન થા, તારી શ્રદ્ધાને વિચલિત ન કર, તારી આસ્થાને ક્યાંય ઢીલી ન પાડ, અને એની સામે જોઈને ચાલ્યો જા. આ તીર્થંકરો પણ પોતાના ઉપસર્ગને ટાળી શક્યા નથી. આવું એનું ચરિત્ર બતાવે છે કે આટલું જ્ઞાન અને ઉપસર્ગ, હા, એ પણ ટાળી શક્યા નથી. જે કર્મ ખપ્યું ન હોય, જે કર્મ હજુ સત્તામાં રહ્યું હોય અને એ ઉદયમાં આવી ગયું હોય, તો એને રોકવા ઇન્દ્ર, ચંદ્ર, નાગેન્દ્ર, ધર્ણેન્દ્ર, શક્રેન્દ્ર કે જિનેન્દ્ર કોઈ નથી. આવો કર્મનો સિદ્ધાંત પણ સમજવો જોઈએ. માટે શ્રેષ્ઠ અવસ્થા, મહાભાગ્ય અવસ્થા, પૂર્ણ અબંધ જેને કહીએ, સુખદાયક અવસ્થા, એ અબંધ અવસ્થા છે. બંધમાંથી અબંધ તરફ આપણી ગતિ થવી જોઈએ. આપણે બંધ અવસ્થામાં છીએ માટે સંસારી છીએ, અને જે સંસારથી છૂટી ગયા છે એ અબંધ અવસ્થાવાળા જીવો છે. એ સંસારથી હંમેશને માટે છૂટ્યા છે. હવે એને સંસારનો સંયોગ ક્યારેય કદાપિ ન થાય, અને એ પણ જીવો ક્યારેય કદાપિ એ પ્રકારે એનું ધરતી ઉપર વિચરણ થાય નહીં. કૃપાળુ દેવે શબ્દ પ્રયોગ કર્યો છે, સત્પુરુષોનો યોગ બળ જગતનું કલ્યાણ કરો. સત્પુરુષો છે એ તો દેહધારી છે, એનું યોગ બળ છે, એટલું બધું પ્રભાવિત છે, એ જગતનું કલ્યાણ કરે છે. અને આ સિદ્ધ પુરુષો છે, એની ચેતના છે. જગતની અંદર લોકમાં જ આપણે છીએ. સિદ્ધ થાય છે તો લોકની બહાર જતો નથી, લોકમાં છે. જેમ અરિહંત પરમાત્મા છે એ આપણા લોકમાં છે, મહાવિદેય ક્ષેત્રમાં છે, સિદ્ધશિલા ઉપર નથી. સિમંદર સ્વામી સિદ્ધશિલા ઉપર નથી. તો જો છે, લોકની વચ્ચે છે, તરસ નાડીની વચ્ચે છે, તો એની સર્વજ્ઞતા, એની સર્વશક્તિ, એની સર્વશુદ્ધતા, એની સાથેનું અનુસંધાન આપણું થઈ શકે છે. એટલી આત્માની એટલી ક્ષમતા જોઈએ, સાધનાની એટલી સિદ્ધિ જોઈએ કે થઈ શકે છે, કારણ કે એ સહયોગી અવસ્થામાં છે. અને એ સહયોગી અવસ્થાનું જ આલંબન એટલે જીન પ્રતિમા છે. એ દ્વારા એની જે સૂક્ષ્મ ચેતના છે, એ ચેતનાની જે શક્તિ છે, એ જબરજસ્ત છે, એની સાથેનું અનુસંધાન થઈ શકે છે. તો જીવે જે આરાધના કરવાની છે, આના શબ્દ પ્રયોગ વાપર્યો છે, ઉપાસના. આરાધના સામૂહિક થાય, સામાયિક, પ્રતિક્રમણ, જુદા જુદા તપો, આ બધી સામૂહિક આરાધના છે. સાધના વ્યક્તિગત હોય, કોઈને મંત્રની મળી, કોઈને જપની મળી, કોઈએ પોતાની ધ્યાનની કરી, સાધના વ્યક્તિગત છે. ઉપાસના અંગત છે, અંગત છે. જે તત્વ સાથે એનું ઋણાનું બંધ છે અને જેને એની સાથે બધા ચેત પરમાત્મા છે, છતાં હું કહું કે મને શ્રીમદ રાજચંદ્ર સાથે જ્યારે મારું હું ચેતનાનું અનુસંધાન કરું છું તો મને ઉર્ધ્વીકરણનો માર્ગ સરળ થાય છે, તો મારી ઉપાસના મારા ઉપાસ્ય દેવ શ્રીમદ રાજચંદ્ર છે. કોઈ એમ કે હું પાર્શ્વનાથ પ્રભુ શંખેશ્વરા પાર્શ્વનાથ સાથે જ્યારે જાઉં, દર્શન કરું, એનું સ્મરણ કરું, એની માળા ફેરું, ચોક્કસ તારા ઉપાસ્ય શંખેશ્વરા પાર્શ્વનાથ છે. કોઈના ઉપાસ્ય આદિનાથ છે, ઋષભદેવ છે. ઉપાસ્ય બધા હોય, બધી ચેતનાઓ છે, પૂર્ણ ચેતનાઓ છે, જીવના પણ ઋણબંધ હોય છે અને એ રીતે એની ઉપાસના એ અંગત છે, એ સાર્વજનિક નથી. તો આવી આરાધના સાધના ઉપાસનાનું રહસ્ય સમજી અને એણે આવી જ્યારે પોતાને અબંધ અવસ્થા કરવી છે તો આવી અબંધ અવસ્થાની એને આપણા એક જુદી પરિભાષામાં વૈશ્વિક ચેતના એવો શબ્દ પ્રયોગ કરવામાં આવે છે. બહુ જ્યારે સાધનાની એક પળ આવે છે ત્યારે સાધનાના ઉર્ધ્વીકરણમાં આ માર્ગ આવે છે કે એ વૈશ્વિક ચેતના સાથે પોતાનું સાયુજ્ય કરે છે. સાયુજ્યકરણ એ વૈશ્વિક ચેતના છે, એટલે અત્યાર સુધીમાં જેટલા અનંતા સિદ્ધો થયા છે એ સિદ્ધો સત છે અને એનું જે સ્વરૂપ છે એ શાશ્વત છે, એ અદ્રશ્ય નથી, લોકમાં એનો પ્રવાહ છે. જેમ અજ્ઞાનનો પ્રવાહ છે, મોહનો પ્રવાહ છે, એમ આ સતનો પ્રવાહ છે. અને બધા જ સિલસિલામાં એકત્ર થયેલા અનંત અનંત જીવો, અનંત ચોવીસી જીન નમુ સિદ્ધ અનંતા કરોડ, જે મુનિવર મુગતે ગયા વંદુ બે કરોડ જોડ, એમ કરીને પોતાની ચેતનાને જોડે છે. એ આખો અનંત ચૈતન્યની જે શક્તિનો પ્રવાહ સમગ્ર લોકની અંદર છવાયેલો છે, આબદ્ધ નથી. આપણે ત્યાં એક સરસ શબ્દ પ્રયોગ છે, આત્મા એ પ્રદેશની અપેક્ષાએ દેહ વ્યાપક છે, શરીર વ્યાપક છે. જ્ઞાનની અને ચૈતન્યની અપેક્ષાએ લોક વ્યાપક છે. એક પાઠમાં 710 કે એમાં શરૂ થયો લોકાલોક, એટલે ચૈતન્યની અપેક્ષાએ. તો આ બધી ચેતનાઓ જે થઈ છે શુદ્ધ અનંતી છે, એ વ્યાપક છે, લોકાલોક. અત્યારે મારી તમારી આસપાસ પણ એ ચૈતન્યની ધારા તો છે જ, આપણો એની સાથેનો સ્પર્શ થતો નથી. મોહનું આવરણ આપણને નડે છે, મોહનું પડ નડે છે અને એને કારણે આપણે જેટલા પુદગલ સાથે જોડાઈએ છીએ એટલી શુદ્ધ ચેતના સાથે જોડાઈ શકતા નથી. જ્ઞાનીઓ સાધનાની એક એવી પળમાં વયા જાય છે કે પોતે પણ દેહનું ભાન ભૂલી જાય છે અને દેહનું ભાન ભૂલીને એ ચૈતન્ય સાથે. કૌશકનું આપણે મહત્વ ન સમજીએ જુદી વાત છે, પણ કૌશકની પેલી શરત છે કે તું દેહમાંથી ઉઠ, કાયાનો ઉત્સર્ગ કર, કાયોત્સર્ગ. અને પછી સાહેબ કાયામાંથી નીકળી ગયો તો શું કરું? તો તારી ચેતના અને આ 24 તીર્થંકરની ચેતના સાથે જોડ, નજીકમાં નજીક, સમીપમાં સમીપ, જે ઉસિરપીણી કાળની અંદર તું છો અને જેના શાસનમાં આ તારું કલ્યાણ થવાનું હશે તો એ 24 તીર્થંકરોની ચેતના સાથે જોડા. અને એક બીજો વિકલ્પ એ પણ આપ્યો છે કે પંચ પરમેષ્ઠી સાથે જોડા. એ પરમેષ્ઠી, પંચ પરમેષ્ઠી સમગ્ર લોકમાં છે, એની સાથે ત્યારે જોડાય છે કોણ? પોતાની ચેતના. કેની સાથે જોડાય છે? વૈશ્વિક સાથે, વૈશ્વિક સાથે જોડાય છે. અદ્ભુત યોગ છે આ બધા. પણ યોગની ભૂમિકામાં જીવ જઈ શકતો નથી, પણ આપણને પ્રયોગો તો બધા મળ્યા જ છે, પ્રયોગો કરવા જોઈએ. એવી રીતે કરવા જોઈએ કે મારો સાચો કૌશક ક્યારે થાય, માટે વારંવાર રોજ હું એક કૌશક કરીશ સાચો કૌશક કરવા માટે. એવો કૌશક થાય કે જ્યારે કાયાનો ઉત્સર્ગ થાય અને મારી ચેતનાએ માત્ર એ પરમ ચેતના સાથે એનું સાયુજ્યકરણ થયું, આ પણ થઈ શકે છે. પણ આ બધી ગઢ ગૂઢ ગુહન એવી સાધનાની એક અવસ્થા છે, એ ભૂમિકાએ પ્રાપ્ત થાય છે. અને એટલા માટે જ્ઞાની પુરુષે જૈન દર્શનમાં તો કહ્યું છે કે દીક્ષા લીધે કામ નહીં થાય, સર્વસંગ પરિત્યાગ કરીએ નહીં થાય, સર્વવીરતી થયે થાય. વૈરાગ્યનો ઉપશમ ન હોય અને વેશ બદલી નાખો, આચાર બદલી નાખા, ભાષા બદલી નાખી, નહીં થાય કંઈ, કોઈ ઉપલબ્ધિ નહીં પ્રાપ્ત થાય. વિરતી જોઈએ, જગતના સર્વ પદાર્થો પ્રત્યેનો રતિભાવ છે, જે આસક્તિ છે, સૂક્ષ્મ એવું મમત્વ છે, એ તૂટી જવું જોઈએ. વિરતિના પરિણામ થાય તો જ વિતરાગતા આવશે. વિરતિના પરિણામ ન થાય ત્યાં સુધી વિતરાગતામાં પ્રવેશ થઈ શકતો નથી. તો અહીંયા કહે છે કે એવું અયોગી ગુણસ્થાનક ત્યાં વર્તતું, આ સાધનાની પરાકાષ્ઠા છે અરિયંત પરમાત્માની, એ અયોગમાં જાય છે. હવે તો કે છે મહાભાગ્ય સુખદાયક પૂર્ણ અબંધ જો. હવે પૂર્ણ અબંધની અવસ્થા તરફ એ અયોગી ગુણસ્થાન પકડે છે વિશેષ અવસરે.